તારીખ 21/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 738 અને 739 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 425
સમજણ કરવા વિશે આ બોલમાં થોડી ચર્ચા છે. ધર્મના માર્ગમાં આવેલા કોઈ પણ ધર્મની વાતથી ગુણ થાય એવી સામાન્ય દ્રષ્ટિ હોય છે. તેથી ધાર્મિક વિષય જે કોઈ સ્થાનમાં મળે ત્યાં તેનો અવગુણ સ્વાભાવિક થાય છે. એ વિષયમાં કેવો વિવેક કરવો જોઈએ, નહીતર લાભ ને બદલે નુકસાન થાય, એ ચર્ચા અહીંયા કરી છે. શું કહે છે કે આત્માની પરમ સત્ય વાત ત્રીજી લીટીથી કોઈક જગ્યાએ સાંભળવા મળે છે. આત્માના અનુભવી એ વાતને કહેનારા, અનુભવીને કહેનારા કોઈક જ મળે છે. બાકી તો કોઈ નોવેલો વાંચે છે, કોઈ ધર્મ સાંભળવા જાય ત્યાં ઓઠા વાર્તા સંભળાવે છે. એટલે કાં તો ધાર્મિક વિષય છોડીને બીજા વિષયોનું સાહિત્ય વાંચે છે, એમાં વાર્તાના પ્રકરણો હોય છે, એ તો પાપ બુદ્ધિથી વાંચવામાં આવે છે, એમાં તો પરિણામ પણ શુભ નથી. કોઈ ધર્મ સાંભળવા જાય ત્યાં થોડા શુભ પરિણામ છે, પણ ત્યાં પણ અનેક પ્રકારની વાર્તા અને ટૂચકા સાંભળવા મળે છે. કેટલાક બાહ્ય પ્રવૃત્તિ બતાવે છે, ઓઠા વાર્તા ન સંભળાવે તો કેટલાક બહારમાં કેવી કેવી ક્રિયાઓ કરવી એવું પણ બતાવે છે. એ રીતે કોઈને કોઈ પ્રકારે બાહ્ય ક્રિયાથી સંતોષ મનાવી ધર્મનું સૌ ભાજી મૂળા જેવું સાંભળ બનાવી દીધું છે. અહીં સુધી કે એ રીતે કોઈને કોઈ પ્રકારે બાહ્ય ક્રિયા કરવાથી લાભ થશે એમ સંતોષ મનાવવામાં આવે છે કે આટલું ઓછામાં ઓછું કરવું, અને એ મન વચન કાયાની ક્રિયામાં ધર્મનું સ્વરૂપ બતાવી દીધું છે. બાહ્ય દ્રષ્ટિ જીવોને બાહ્ય ક્રિયા કરવા કરવી સહજ સુગમ પડે છે અને એને સહેલાઈથી કરી શકે છે. તેથી એ રીતે ધર્મ પ્રાપ્ત થશે, ધર્મ થશે એવું મનાવ્યું છે. આત્મ સ્વભાવની જે વાત અનંત કાળમાં ન સમજાણી તે વાત સમજવા માટે તુલનાત્મક બુદ્ધિ હોવી જોઈએ. આ મુદ્દાની વાત કરી છે. એક વિચારવા યોગ્ય વિષય એવો છે કે અનંત કાળમાં પરિભ્રમણ ટળે એવી વાત એવો વિષય મેં ગ્રહણ કર્યો નથી, અનંતકાળમાં એ વિષય હું સમજ્યો નથી, તેથી આદર્યો પણ નથી એ વિષય મેં. એ અનંતકાળમાં ન સમજાણ એવી વાત ઉપર ઉપર તપકે બાહ્ય ક્રિયામાં, જેમ ભાજી મૂળા સસ્તા મળે એવી રીતે સસ્તી મળી જાય ગમે ત્યાંથી, એમ હોય કે ન હોય એ પણ વિચારમાં લે એવો વિષય છે. અને એ વાત સમજવા માટે બુદ્ધિ હોવી જોઈએ એમ નહીં, પણ તુલનાત્મક બુદ્ધિ હોવી જોઈએ. આ બહુ મહત્વની વાત કરી છે કે ધર્મની વાત કરનારા અનેક નીકળશે, તે અનેક જગ્યાએથી ધર્મની વાત ખરેખર ક્યાં છે એ તુલના કરવાની શક્તિ ન હોય તો એને અહીંયા પણ બરાબર છે ને ત્યાં પણ બરાબર છે, અહીંયા પણ એવી જ વાત છે ને ત્યાં પણ એવી જ વાત છે, એમ મેળવણી કરવામાં ભૂલથાપ ખાઈ જવાનું કારણ થશે. તુલના એટલે તોડવું, કઈ બાજુ વધારે સારું છે એનું તોડવું, એમાં એમ પણ ન તોડવું કે અહીંયા વધારે સારું છે ને ત્યાં ઓછું સારું છે, માટે ઓછું સારું પણ છે તો ખરું ને, ભલે અહીંયા વધારે સારું હશે ને ત્યાં ઓછું સારું હશે, ત્યાંથી પણ કાંઈક લેશો, અહીંથી વધારે લેશો ને ત્યાંથી ઓછું લેશો, પણ છે તો બે જગ્યાએ થોડું થોડું સારું તો છે. એ પ્રકારની તુલના બુદ્ધિ એ પણ ખરેખર તુલનાત્મક બુદ્ધિ નથી. તુલનાત્મક બુદ્ધિ અને સમન્વય બુદ્ધિ એ બે વચ્ચે ફરક છે. કેટલાક સમન્વય બુદ્ધિને તુલનાત્મક બુદ્ધિ માને છે, સમજે છે, એ બહુ મોટી ભૂલ છે. બે પ્રકાર છે. સમન્વય બુદ્ધિમાં બે જગ્યાએથી અથવા અનેક જગ્યાએથી સાંભળીને સમન્વય કરવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે, એટલે કે અહીંયા પણ આમ કીધું ને ત્યાં પણ આમ કીધું, આ પણ આમ કહે છે ને આ પણ આમ કહે છે, સરખું છે સરખું છે સરખું છે સરખું છે, એવું સરખાપણું શોધવાની વૃત્તિ જે બુદ્ધિમાં છે એ તો સમન્વય બુદ્ધિ છે, એ તુલનાત્મક બુદ્ધિ નથી. તુલનાત્મક બુદ્ધિ તો એ છે કે જે અવળા સવળાને શોધી શકે, સાચો હીરાનો કે મોતીનો વેપારી કોઈ પણ પોતાના વેચવાના સમૂહમાં જથ્થામાં ખોટું નંગ રાખતો નથી કે મૂકતો નથી, બે પાંચ ખોટા ભલે રહ્યા, કોઈ ભૂલથી લઈ લેશે તો વાંધો નહીં. એ પ્રમાણિક અને પ્રેસ્ટીજ વાળો વેપારી પણ એમ નહીં કરે. અમારે ત્યાં તો ચોખ્ખો જ માલ મળશે એટલે ચોખ્ખો જ માલ મળશે. અને એક પણ મુદ્દો પ્રયોજનભૂત વિષયમાં આત્માના હિતથી વિપરીત જાય છે ત્યાં એનો મૂળમાં વિપર્યાસ રહ્યો છે. જે કાંઈ સરખું દેખાય છે એ ઉપર ઉપરથી સારું લાગીને પકડ્યું છે અથવા રાખ્યું છે, પણ મૂળમાં એને વિપરીતતા ને અવિપરીતતાનો ખ્યાલ નથી, એટલે બે વાત સાથે રાખી લીધી છે. કોઈ અમૃતમાં ઝેર ભેળવે નહી, ભેળવે કે થોડુંક તો ભલે રહ્યું એમનો વાંધો નહીં, જાજુ તો અમૃત છે ને. દૂધપાકના તપેલેમાં એક ઝેરનું ટીપું ચાલે ને, થોડું પણ ચાલે ને, એમાં પ્રમાણમાં મેળવણી નથી. વિપરીતતા છે આત્માને વિપરીત માર્ગે લઈ જનારી સ્થિતિ છે. વિપરીતતા છે આત્માને અહિત કરનારી વાત છે. આત્માનું અહિત પણ થાય ને હિત પણ થાય એવી બે વાત એક સાથે ચાલી શકતી નથી. તુલનાત્મક બુદ્ધિ વાળો જીવ અહીંયા તુલના કરી લે છે, સત્ય અસત્યની તુલના અહીંથી કરે છે. એટલે વિપર્યાસ અને અવિપર્યાસ એ બંનેને સમજી શકે એવી બુદ્ધિ એ તુલનાત્મક બુદ્ધિ છે. અને સત્યને સમજવા માટે તુલનાત્મક બુદ્ધિ હોવી જરૂરી છે, બીજા પ્રકારે સત્યને નહીં સમજી શકે. બહુભાગ જીવો આ રીતે ભૂલ ખાય છે કે સત્ય છે એક પ્રકારે, એક ત્રણેય કાળે એક જ સરખું એક પ્રકારે છે એ વાત ભૂલીને અન્ય અન્ય પ્રકારે પણ સત્યનું ગ્રહણ થાય છે. એ રીતે સત્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતામાં અનેક જગ્યાએ સત્યને છોડીને ભમે છે. એમાં સત્યનો ત્યાગ કરવા બરાબર છે. ખરેખર સત્યનું ગ્રહણ નથી પણ સત્યનો ત્યાગ થાય છે. અને એ એક ભૂલવણી વાળી યુક્તિ છે કે એક જગ્યાએ આવવું હોય તો ભલે ને અનેક દિશામાંથી માણસો આવે, કોઈ પૂર્વથી આવે, કોઈ પશ્ચિમથી આવે, કોઈ ઉત્તરથી આવે, કોઈ દક્ષિણથી આવે છે, તો બધા એક જગ્યાએ ને. એ યુક્તિ છે એ ભૂલમાં નાખે છે. ખરેખર અનેક જગ્યાએથી એક જગ્યાએ આવે છે એ માર્ગનું દ્રષ્ટાંત નથી, પણ એક જગ્યાએ આવીને એક માર્ગે ચડીને શરૂઆતથી સિદ્ધિ પર્યંત પહોંચે તે જ એક માર્ગ છે. ચાર ગતિમાંથી ભલે એક જીન માર્ગમાં પ્રવેશ થાય પણ તેથી ચાર ગતિ એ કોઈ માર્ગ નથી. પણ જીન માર્ગમાં પ્રવેશ થવો એક જ પ્રકારે છે ને એમાં એ માર્ગમાં આગળ ચાલવું એ પણ એક જ પ્રકારે છે. એમાં કોઈ અનેક પ્રકાર છે એમ નથી. લૌકિક વાત અને લોકોત્તર ધર્મની વાત તદ્દન જુદી હોય છે. લૌકિક વાત અને લોકોત્તર ધર્મની વાત એ બે માં આંતરો ઘણો હોય છે. લૌકિક વાત સાથે લોકોત્તર વાતને કદી મેળવી શકાય નહીં અથવા સરખાવી શકાય નહીં, કેમ કે બંને એક સ્તરનો વિષય નથી. લૌકિક વાત છે સંસારમાં સાંસારિક કાર્યોમાં કોઈ પણ રીતે અથવા અનેક રીતે લૌકિક માર્ગે એટલે પરિભ્રમણના માર્ગે લઈ જનારી છે, અને લોકોત્તર વાત છે સંસારથી છોડાવીને મુક્તિના માર્ગે લઈ જનારી વાત છે. આમ બે વાત તદ્દન જુદી છે. બેને એકેય પાણ મળતી આવે એવું નથી એમ કહે છે શ્રીમદજી. એક જગ્યાએ લખ્યું છે કે મોક્ષ માર્ગ ને સંસાર માર્ગ ને ક્યાંય મળતી પાણ આવતી નથી. આપણે હવે ટકાવારી કહીએ છીએ, પહેલા તો રૂપિયા આણ પાણ માં લખાતા ને, આડીનું બી પાન લખતા ને, એકે પાણ મળતી આવે એવું નથી. આડી પાણે નહીં ને ઊભી પાણે નહીં, એકે પાણ નથી મળતી આવતી. જટ ન સમજાય તેથી ના ન પાડશું. ગુરુદેવે કેટલી બધી વાતો ચર્ચી છે, અનેક પ્રકારની વાતની ચર્ચા કરી છે કે જટ ન સમજાય આ વાત, કેમ કે વાત થોડી એવી છે કે કે હું કોઈનું કાંઈ ન કરી શકું, હવે આખો દિવસ એને અનંત કાળથી હું પરનું કરી શકું, બીજાના કાર્યો કરી શકું ને બીજા મારું કરે, એ વાત એને ઘૂંટી છે. હવે સિદ્ધિ એ વાત આવે કે આ આત્મા કોઈનું કાંઈ ન કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, તો એને જડ સમજાતું નથી. આ વાત કેવી રીતે બને? સંયમ ધર્મ તો શરીરથી પાળવામાં આવે છે, પછી ભાઈ એ સંયમની વૃત્તિ છે એને સંયમ ધર્મ કહેવો છે કે શરીરની ક્રિયાને સંયમ ધર્મ કહેવો છે? અને એમાં પણ શુભ ભાવ છે સંયમ છે કે આત્મામાં અંતર્મુખ થઈને કોઈ વૃત્તિ ન ઉઠે એને સંયમ કહેવો છે? શુભાશુભ ભાવ જ ન ઉત્પન્ન થાય એને સંયમ કહેવો છે? પણ એ લૌકિક વાત અને લોકોત્તર વાતનો તફાવત ન સમજાય તો ઉતાવળા થઈને જડ દઈને ના ન પાડવી, એકદમ ન સમજાય તો એનો નકાર ન કરવો, પણ સમજવા માટેની જિજ્ઞાસા વિશેષ વિશેષ તીવ્ર કરવી જોઈએ. જે પોતાનું સ્વરૂપ છે તે ન સમજાય એવું અઘરું હોય જ નહીં. અહીંયા શું કહે છે? અઘરું લાગતું હોય તો પણ એ અઘરું હોય નહીં, અઘરું નથી એમ સમજીને તું સમજવાનો પ્રયત્ન કર. આવી રીતે વાતને લીધી છે. અઘરું દેખાતું હોય તો પણ અમે તને એમ કહીએ છીએ કે તારું સ્વરૂપ છે, અને તને ન સમજાય એવું અઘરું હોય એ વાત પહેલેથી અભિપ્રાયમાંથી કાઢી નાખવા જેવી છે. સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, મને સમજાય નહીં, એ વાત અભિપ્રાયમાંથી કાઢી નાખવી. કેમ કે પોતાનું જ સ્વરૂપ છે. બીજાની વાત હોય તો કોઈ ગોપવે, કોઈ સંતાડે, કોઈ ગુપ્ત રાખે, ગોપવે એટલે ગુપ્ત રાખે, અથવા ન સમજાય એવો પ્રકાર ઊભો થાય. પણ પોતાનું સ્વરૂપ છે એ પોતાથી ગુપ્ત રહેવું કેમ સંભવે છે? પોતાનું જ સ્વરૂપ છે એ પોતાથી ગુપ્ત રહે એવું કેમ બને? એમ કહે છે કે એવું બનવા યોગ્ય નથી. એ સંબંધમાં એક શ્રીમદજીનો પત્ર સારો છે. ઉપદેશ કયો છે? પણ જીવ દિશામુંડ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. દિશામુંડ રહેવા ઈચ્છે છે એને અંતર્મુખની દિશા છે એ મળતી નથી, મળતી નથી પણ એ મૂંઢ રહેવા એ વિષયમાં ઈચ્છે છે, તેથી મળતી નથી. એનો અર્થ એ થયો કે જેને ખરેખરી દિશા પ્રાપ્ત કરવી છે એવી જિજ્ઞાસા છે, એવી અપૂર્વ જિજ્ઞાસા છે, એને એ દિશા મળતી નથી એવી વાત નથી. પણ જે અંતર્મુખ થવા પ્રત્યે જ ઉપેક્ષા સેવે છે, આમ લેવું છે, બાહ્ય ક્રિયાની રુચિ છે અને બાહ્ય ક્રિયાથી સંતોષ માને છે, અને બાહ્ય ક્રિયામાં હું કાંઈક કરું છું, મેં કાંઈક કર્યું એવું માને છે, અને એ પ્રકારે પ્રવૃત્તિને જે અંતર્મુખની દિશા શોધવા માટે ઉપેક્ષા ભાવ જેને વર્તે છે તે ખરેખર દિશામુંડ રહેવા ઈચ્છે છે, આમ કહે છે. અને જ્યાં પોતે દિશામુંડ રહેવા ઈચ્છે છે જીવ, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, ત્યાં બીજો કોઈ ઉપાય નથી, કેમ કે એની સ્વતંત્રતા છે. ફરીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, આ સમજણનો બોલ ચાલે છે ને? ન સમજાય જળ પોતાનું સ્વરૂપ ન સમજાય એમ માનવું નહીં અને એની ના પાડવી નહીં, અઘરું છે નહીં, ન સમજાય એવું અઘરું છે નહીં. કહે છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે અને નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કાંઈ વિકટ નથી, અઘરું નથી એમ લીધું છે ને, તે ન સમજાય એવું અઘરું હોય જ નહીં એમ કહે છે. અહીંયા કહે છે કે તે સમજવું એ કાંઈ અઘરું વિકટ નથી, કેમ કે કેમ વિકટ નથી, કેમ કે જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. આમ વાત લીધી છે, જીવનું જે સહજ સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે, તેને જ સમજવાનું છે, આથી વિશેષ કોઈ વાત નથી. અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, ગુપ્ત રાખે કે ન જણાવે, એમ બીજાના સ્વરૂપની વાત નથી કે જેથી તે સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? આવો પ્રશ્ન ઉઠાવીને વિષયને હળવો કરી નાખ્યો છે. અઘરો 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 લાગે એમ કે છે ને, પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? કે ખરેખર તો પોતે પોતાથી ગુપ્ત ન રહે, કેમ કે જ્ઞાન લક્ષણથી છતો પદાર્થ છે, પ્રગટ પદાર્થ છે, છતાં એને છતો હોવા છતાં અણછતો કરીને પર પદાર્થમાં પોતાપણાનો આરોપ કરે છે. પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, સ્વપ્ન દશામાં જીવ પોતાનું મૃત્યુ જુએ છે તે બનવા યોગ્ય નથી, કેમ કે કોઈ માણસ પોતાના મૃત્યુનો પ્રસંગ જોઈ શકતો નથી, ત્યાંથી એનું ગમન થઈ જાય છે, ત્યાં એ રહેતો નથી. મરણોત્તર ક્રિયાને પણ કોઈ પોતા જોઈ શકે છે, બીજા એમાં હાજરી આપી શકે, જેનું મરણ થયું છે એ હાજરી આપી શકતો નથી. છતાં એવું અશક્ય એવું જે કાર્ય એ સ્વપ્ન દશામાં જીવ જોવે છે, એવું સ્વપ્ન આવે છે કે આ બધું થઈ રહ્યું છે, મારું મરણ થયું છે અને આ બધું થઈ રહ્યું છે, પણ પોતાને પોતે જોવે છે. ઠીક, કેવી વિચિત્ર સ્થિતિ છે સ્વપ્નની, બસ બિલકુલ એવી વિચિત્ર સ્થિતિ અજ્ઞાનની છે. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, પોતાને સ્વપણે માને છે, ક્યાંક બીજા દ્રવ્યને વિશે જે દ્રવ્ય પોતાના નથી, જ્યાં પોતાનું નામ નિશાન નથી, જ્યાં પોતાની ગંધ માત્ર નથી, એવા જળ પદાર્થોમાં સ્વપણું માને છે. પોતે ચૈતન્ય સ્વરૂપી આત્મા જળ રજકણોને વિશે દેહાદીને વિશે સ્વપણું માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, આ સંસારનું સ્વરૂપ છે. સંસાર સંયોગોમાં નથી, ગુરુદેવ કહેતા સંસાર સંયોગમાં નથી, સંસાર કુટુંબ પરિવારમાં નથી, સંસાર ઘર કુટુંબમાં અને દુકાનમાં નથી, સંસાર તો તારી દશામાં છે, આ અજ્ઞાન છે એ સંસાર છે. તારું અસ્તિત્વ ચૈતન્ય સત્તા એને ભૂલીને જળમાં તારી સત્તા અને તારાપણું માયનું સોપણું માયનું એ તારી દશામાં સંસાર ઉભો થયો છે. તે જ અજ્ઞાન છે અને નરકાદી ચારે ગતિનો હેતુ તે જ છે. તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિ અર્થે સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે, તે સાધન પણ ત્યારે જ જો પોતાના પુરુષાર્થને ઉપાડે ત્યારે, નહીં તો સાધન બાધનની વાત કઈ ખરેખર લાગુ પડતી નથી. વધારે શું કહીએ, આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે એટલે પરમા સ્વપણાની બુદ્ધિ મટાડે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ અને શાસ્ત્ર જ્ઞાન બધું કરી છૂટ્યો, એને શાસ્ત્ર જ્ઞાને થઈ ગયું, બધી યાત્રા એને કરી લીધી, સમય શિખર ની કે બધી થઈ ગઈ, એક યાત્રા બાકી નથી, એમાં કોઈ સંશય નથી. 28મા વર્ષમાં આ પત્ર છે, 537 નંબર નો આખો પત્ર મોટો છે, બહુ સારો પત્ર છે. ગુનો કરે છે કે નહીં એ વિચારી લેવું. મને ક્રોધ આવ્યો, તમે એવા વચન કયા કે જેથી મને ક્રોધ આવ્યો, મને ક્રોધ આવ્યો એમાં તમારું કારણ ખરું કે નહીં, આટલી વાત છે. મને ક્રોધ આવ્યો એમાં તમારો વાંક છે, મારો વાંક નથી. વાત બરાબર છે, તમે મને ક્રોધ થાય એવું તમે કારણ ઉભું કર્યું છે, વાંક તમારો છે એમાં, મારો નથી, એના જેવી આ વાત છે. ખરેખર પોતે ક્રોધ કર્યો એ પોતાનો દોષ છે. જયારે કોઈ તર્ક કરે ભૂલ ભૂલવણી આમાં છે, પેલા તો કર્યો નતો, એને એવી વાત એને સંભળાવી ત્યારે કર્યો ને, કેમ એનું કારણ નહીં, એનું કારણ પકડવું જોઈએ, એનું જ કારણ ગણવું જોઈએ. દ્રષ્ટિ દ્રષ્ટિમાં ફેર છે. જે જીવને પોતાનો દોષ મટાડવો છે એ દોષનું મૂળ શોધે છે, કેમ કે તો રોગ છે ને, રોગનું મૂળ શોધે છે, અને રોગનું મૂળ અંદરમાં છે, બહારમાં નથી. ત્યારે જેને રોગ મટાડવો નથી એ દોષ પોતાનો થયો છે પણ બીજાના કારણમાં શોધે છે, અને ત્યાં સરખું કરવા જાય છે કે તમે બોલતા બંધ થાવ તો મારો ક્રોધ બંધ થાય, એમ મટાડવા. એમ કર્મ નો ઉદય મટાડવો કે અહીંયા દોષ મટાડવો, આટલો સવાલ છે. કર્મ નો ઉદય છે ખરો, બરાબર છે, કર્મ નો ઉદય તો બધા સંસારી જીવનો છે. એ કોઈ સંસારી જીવ એવો નથી કે આઠે કર્મ નો ઉદય અને કોઈ સંગ્રહ ન હોય. પછી એનો વાંધો નહીં ને, એ ગમે તે દોષ કરે એમાં એનો શું, એનો એનો શું દોષ છે, કેમ કે એને કર્મ નો ઉદય છે, એને બધું શું કરે, કર્મ ના ઉદયમાં કરે પણ છે, પોતે દોષ કરે છે, અને પોતાનો દોષ પોતે મટાડવા ચાહે તો મટાડી શકે છે, અને પોતાનો દોષ એને મટાડવો હોય ત્યારે કર્મ એને કાંઈ પણ કરી શકતા નથી, પરાણે એને દોષમાં લાવી શકતા નથી. આવી જીવની સ્વતંત્રતા છે, એ તો વાત લીધી છે, કે જીવની સ્વતંત્રતા છે. 737 માં એ વાત લીધી ને, કે આ રીતે ચેતન અને દરેક જળ પદાર્થ સ્વતંત્ર અને પોતાથી પરિપૂર્ણ છે, કોઈ તત્વ કોઈ બીજાનો આશ્રય માગતો નથી. આ વાત પરમેશ્વરની વાણી, જીવેન્દ્ર ભગવાનની વાણીમાં આવી છે. હવે ધર્મના સાહિત્ય માંથી ધર્મના સિદ્ધાંતો માંથી પણ એમ નક્કી કરે કે કર્મ ના ઉદય જીવને દોષ કરાવે છે, તો એને બે પદાર્થ ની સ્વતંત્રતા સ્વીકારી નથી. એટલે પોતે સ્વતંત્ર રીતે દોષ કરે છે અને દોષ તેથી પોતે સ્વતંત્ર રીતે દોષ ને ટાળી શકે એ વાત એને માટે ન રહી. કર્મ જયારે એને માર્ગ આપે ત્યારે એ વિચારો પોતાનું કઈ કામ કરી શકે. અને કર્મને માર્ગ આપતો કે ન આપતો એના માટે કઈ જ્ઞાન કે બુદ્ધિ નથી. એ આંધા છે, કર્મ અંધવા છે. આ જીવ પણ કર્મ નથી, જોઈ શકતો નથી. શિક્ષણ કરવા પરિણતા એ સિંગલ ઉપર કે જે જીવને બુદ્ધિ ગોચર નથી, જે વિષય બુદ્ધિ ગોચર નથી તે વિષય, જે વિષય બુદ્ધિ ગોચર નથી તે વિષયમાં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ આ જીવ કેવી રીતે કરી શકે? સમજાવો. કર્મ ને લઈને અમને આ બધું થઈ રહ્યું છે, પણ હવે કર્મ તને દેખાતા નથી એમ બુદ્ધિપૂર્વક નો પ્રયત્ન થાય કેવી રીતે? પછી સમજાવી દે કે આટલી તપશ્ચર્યા કરો તો કર્મ માર્ગ આપે. એમાં કઈ બુદ્ધિ ચલાવવાની રહી નહીં. અંધશ્રદ્ધાથી જેમ અન્ય મત ની અંદર અંધશ્રદ્ધાથી શું કરે છે? આટલી માનતા માનો ભગવાન ને 1.25 રૂપિયાનો 1.25 રૂપિયાનો થાળ માનો એટલે તમારું કામ થઈ જાય એમ. એક ઉપવાસ કરો, મંગળવાર કરો, ગુરુવાર કરો, આવશ્યક નહીં. એકતાણું રાખો, ઉપવાસ કરો, એ એકતાણું કરાવે છે, અહીંયા ઉપવાસ કરાવે છે એટલે તમારા કાર્યની સિદ્ધિ થાય એવું અંધશ્રદ્ધાથી માનવા મનાવવામાં આવે છે. અને એમને સંસારનું ગાડું ચાલે છે, અહીંયાથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. મોટું મિથ્યા છે, ગ્રહિત મિથ્યા છે. એ કર્મને લીધે આત્મામાં કઈક પરિણામમાં કાર્ય થાય એવી માન્યતામાં આવી જાય છે. અને તેથી એક પદાર્થ થી બીજો પદાર્થ જડ ચેતન સ્વતંત્ર ભિન્ન છે એ વિષય તદ્દન છૂટી જાય છે. તેનાથી વિપરીત જવાનું થાય છે. ખરેખર તો અહીંયા કહે છે કે લૌકિક વાત અને લોકોત્તર વાત તદ્દન જુદી હોય છે. લૌકિક પદ્ધતિથી સમજવાની અનાદિથી ટેવ પડી છે. એક પદાર્થ બીજા પદાર્થનું કામ કરે, કોઈ કોઈનું કામ કરે એ વાત અનાદિથી તે લોકમાં પણ પ્રસિદ્ધ છે એ વાતને તે ગ્રહણ કરી છે. એ બે વાત એક સરખી નથી. ભલે જટ ન સમજાય તો ના ન પાડશો. જે પોતાનું સ્વરૂપ છે તે ન સમજાય એવું અઘરું હોય જ નહીં. રુચિથી અભ્યાસ કરે તો દરેક જીવ પોતાનું આત્મ સ્વરૂપ સમજી શકે છે. કોઈ પણ જીવ એમાં એવી પણ આવશ્યકતા નથી કે આટલું ભણતર હોવું જરૂરી છે. નહીતર માણસ એમ કહે કે ભાઈ આ વાત એવી ઊંચી છે બીએ LLB ની કે પહેલા પ્રાથમિક રીતે નિશાળની તો વાત કરો, એકડિયાની તો વાત કરો, પછી બીએ LLB ની વાત કરજો. અમુક ભણતર એને હોવું જોઈએ એ વાત જરૂર નથી. અમુક કાર્ય એને પહેલા કરેલું જોઈએ એ વાત નથી. જ્યારે રુચિથી અભ્યાસ કરે, જિજ્ઞાસાથી આત્મ સ્વરૂપ સમજવાનો પ્રયાસ કરે તો કોઈ પણ જીવ પોતાનું આત્મ સ્વરૂપ સમજી શકે છે. એને પ્રતિબંધ નથી કે પહેલા તું આટલું ને આમ કર પછી તને સમજાય ને નહીતર ન સમજાય. સ્વરૂપ પ્રાપ્તિની અને સ્વરૂપ સમજવાની તારી જિજ્ઞાસા સ્વરૂપ સમજવા માટે પર્યાપ્ત છે. સાતમી નારકીએ ગયેલો જીવ કેટલું તીવ્ર પાપ કરીને ગયો છે, એ પાપ પરિણામ એને સમ્યક દર્શન થવામાં નડે કે ન નડે, કે એ જો પોતે તૈયાર થાય તો ન નડે અને નહીતર અહીંયા ભગવાનના સમવ શરણમાં પણ પામે
નહીં.
એની જિજ્ઞાસા મારું સ્વરૂપ કેવું, મૂળમાં અસલમાં મારું સ્વરૂપ કેવું, એ જિજ્ઞાસાનો અંદરથી જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પ્રતિભાસીને ઉત્તર ન મળે, પ્રતિભાસ આવીને જેવું સ્વરૂપ છે એવો જ ભાસ એને પ્રતિભાસ કહે છે. જ્યાં સુધી પ્રતિભાસ આવીને ઉત્તર ન મળે ત્યાં સુધી એને સુખેથી નિંદર આવે નહીં, ચેન પડે નહીં, ક્યાંય બેચેન થઈ જાય. આવી એની જિજ્ઞાસા એક વાર જો ખરેખર ઉત્પન્ન થાય તો એને સ્વરૂપ ન સમજાય બને
નહીં.
આ દર્શન મોહનું મંદપણું પણ આવી જિજ્ઞાસામાં થાય છે, એ બીજી જગ્યાએ થતો નથી. ઠીક, કાલ પ્રકરણ લીધું હતું ને થોડું ફરીને, દર્શન મોહ ક્યાં મંદ થાય, કે જ્યાં સ્વરૂપની અત્યંત અત્યંત જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યાં એનો દર્શન બહુ મંદ પડે છે. સત્પુરુષના યુગમાં પણ જિજ્ઞાસા મુખ્ય વાત છે. શા માટે સત્પુરુષનું સાનિધ્ય અને સત્પુરુષનું સમાગમ કે સત્શાસ્ત્રનો સંગ કે જિજ્ઞાસાની પૂર્તિ માટે? મૂળમાં ઉપાદાનમાં આ વાત છે, ઓલા તો બધા નિમિત્ત છે. સત્પુરુષ ને સત્શાસ્ત્ર તો નિમિત્ત છે, ઉપાદાનમાં જિજ્ઞાસા છે માટે દર્શન નું મંદ થાય છે. જો જિજ્ઞાસા પૂરી થઈ ગઈ કે આ શાસ્ત્ર તો ગુરુદેવે 18મી વાર વાંચ્યું, 19મી વાર વાંચ્યું છે, આપણે અનેક વાર સાંભળ્યું છે, 11મી ગાથામાં ભૂયથમ સીધો ખલુ સમાયથી હવે જીવો, અનેક વાર સાંભળ્યું છે કે ભૂતાર્થ ને આશ્રિત જીવ સમ્યક દર્શન પામે છે, ખબર છે આપણને. ભૂતાર્થનો આશ્રય એટલે ત્રિકાળી આત્માનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, એ વાત તો ખબર છે આપણને. એમાં એની જિજ્ઞાસા રહેતી નથી. શું થાય છે કે એની જિજ્ઞાસા રહેતી નથી. એક દ્રવ બીજા દ્રવનું કાંઈ કરી શકતું નથી એ વાતની પણ અમને ખબર છે, એમાં એની જિજ્ઞાસા રહેતી નથી. કેમ કે વિષય તો મર્યાદિત છે, સમજવામાં જે ભાષા ગોચર થાય છે અનેક વાર આવે છે સામે, રટણ પણ થઈ જાય એટલી વાર સામે આવે કે રટણ થઈ જાય, એનું સહેલાઈ થઈ સહજ રટણ ચાલે. પણ જો એમાં જિજ્ઞાસાની પૂર્તિ થઈ ગઈ, સ્વરૂપનું અવભાસન થયા પહેલા જો જિજ્ઞાસા મરી ગઈ તો એને સ્વરૂપ સમજવાનો, સ્વરૂપનો નિશ્ચય થવાનો માર્ગ બંધ થઈ ગયો, દરવાજો બંધ થઈ ગયો, તાળું લાગી ગયો. દરવાજો બંધ કર્યો, તાળું માર્યું અને ચાવીને દરિયામાં ફેંકી દીધી, પતી ગયું. હવે એના માટે કોઈ જગ્યા સમજવાની રહી નહીં. એટલે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ પોતાને અંતરમાં પ્રતિભાસે નહીં ત્યાં સુધી એની જિજ્ઞાસા ઉત્તરોત્તર જેમ સમય જાય તેમ ઉત્તરોત્તર વધુ સતેજ થવે ઘટે છે. એના બદલે જેમ સમય જાય તેમ જિજ્ઞાસા ખલાસ થાય, કે આ બધું વાંચ્યું છે ને સાંભળ્યું છે ને સમજ્યા છે ને ખ્યાલ છે, એને તો ચાવીને દરિયામાં નાખી દીધી છે. રુચિથી અને જિજ્ઞાસાથી અભ્યાસ કરે તો દરેક જીવ પોતાનું આત્મ સ્વરૂપ સમજી શકે છે. માત્ર સત સમજવાનો પ્રેમ જોઈએ, રુચિ જોઈએ, જિજ્ઞાસા જોઈએ. એકને એક વાત ફરી સામે આવે તો એની એને રૂચે, અંદરમાં ગોઠે ને રૂચે, આ તો સાંભળી છે એમ કરીને ઉપેક્ષા થાય તો તેને રુચિ તો નથી, ઉલટાની તેને અરુચિ થઈ છે, હવે ભાવતી નથી. જે ચીજ ખાધી હોય પણ રુચિ હોય તો ફરીને ખાય છે કે નહીં? મારા એક મિત્ર હતા, એમ કહેતા હતા, ભાઈ આ ચીજ એવી સરસ છે, પોતાને ભાવતી હતી, એવી સરસ આ ચીજ છે કે એનો સ્વાદ એવો હોય છે કે તમારો પેટ ભરાઈ જશે ને તો પેટ ના પાડશે પણ તમારો મોઢો નહીં ના પાડે, એમ કે. શું કે? પેટ ભલે ના પાડે, ગમે એમાં જગ્યા નથી, પણ તમારો મોઢો નહીં ના પાડે, એવો સ્વાદ એનો આવે છે કે મોઢું તો એમ કે છે કે ભલે આવે, ભલે આવે, ઠીક. એક વાર ખાધી પેટ પણ ભરાઈ ગયું તો કેમ આમ આમ થાય છે? કે એનું કારણ એને એ ભાવવા સંબંધીની રુચિ છે, એ ચીજની એને રુચિ વર્તે છે. અહીં સુધી તો માણસ બહારની અંદર તૈયાર હોય છે, એ કુદરતી વસ્તુ છે, રુચે છે એ વસ્તુ કુદરતી છે. એમ જેને પોતાના સ્વરૂપની વાત, રાગ અને પરથી ભિન્નતાનો વિષય, જે આત્મહિતના રસ્તે દોરી જાય છે, જેને હિતની રુચિ છે, સ્વરૂપની રુચિ છે, નિરાકુર શાંતિની રુચિ છે, એને એ વિષયની અરુચિ થાય એમ કેમ બને, ઉપેક્ષા થાય એમ કેમ બને? એટલે આ શરત લીધી છે કે જો રુચિથી અભ્યાસ કરે તો, જો અધ્યાર છે, જો રુચિથી અભ્યાસ કરે તો કોઈ પણ જીવ પોતાનું આત્મ સ્વરૂપ બરાબર સમજી શકે છે. ગુરુદેવ એમ કહેતા, ચાર ચોપડી ભણેલો હોય તો અઘરું નહીં પડે. જરૂર નથી કે દુનિયાદારીનું ભણતર ઘણું હોય તો બુદ્ધિ વિકસિત થયેલી હોય તો, ચાર ચોપડી ભણેલાને આ સમજાય એવું છે, એટલે અભણને પણ સમજાય એવું છે. માત્ર એને સત સમજવાનો પ્રેમ હોવો જોઈએ. જો એને પોતાને સતની રુચિ છે, સતની જિજ્ઞાસા છે, તો એને સમજાય છે. સમજવાની આ એક જ પરિસ્થિતિ છે. બુદ્ધિવાળાને સમજાય છે એમ નહીં, ઓછી બુદ્ધિવાળાને નથી સમજાતું એમ પણ નહીં. જેને સતની રુચિને પ્રેમ છે એને સમજાય છે, બીજાને સમજાતું નથી. સંની પંચેન્દ્રી તો છે જ, મનુષ્ય છે, એટલે સમજણના વિષય ઉપર આખો બોલ છે. પહેલેથી એ વાત લીધી છે કે આત્મ સ્વભાવની વાત સૂક્ષ્મ પડે તો પણ સમજવા જેવી છે. અને એક જ સમજણ જીવે કરી નથી, બાકી બધું એને કર્યું છે. અને એ સમજણના ક્ષેત્રમાં એને તુલનાત્મક બુદ્ધિથી આગળ વધવું. તારી સામે અનેક ધર્મને નામે વાતો આવશે, અનેક પ્રકારની વાતોથી ધર્મ સંભળાવશે લોકો, પણ ખરેખર એની અંદર સત્ય શું છે એને તારે જુદું તારવતા શીખવું પડશે તુલનાત્મક બુદ્ધિથી. નહીંતર તમે એવું સચમ બધે આયા સાચું ને આયા સાચું, આયા સાચું ને આયા સાચું, એ રીતે સત્યથી વિપરીત સંસ્કારોને પોષણ કરવાના પ્રસંગમાં પણ પોતે પોતાની રુચિથી એમાં જશે, એટલે સત્યને સમજવાનો અવકાશ બંધ થઈ જશે. નુકસાન એ છે એમાં. પણ બીજા એમ કે છે કે અહીંયા આવો ને બીજે ન જાઓ, શું કરવું? હવે તમે એમ કહો કે અહીંયા આવો ને બીજે ન જાઓ, બીજા એમ કહે છે કે અહીંયા આવો ને બીજા તો બધા હરખા છે એમ છે એમ નથી. ખરેખર જેને સત્યની શોધ છે એ સત્યને ખોજે છે, શોધે છે, અને એ સત્ય જ્યાં મળે છે એ સિવાય બીજે પણ સત્ય છે, બધે સત્ય છે એ વાત એને સ્વીકારી હોતી નથી. કેમ કે સત્ય અસત્યનો આત્રો પારખી શકે છે. સમ્યજ્ઞાની જીવોની રચના એ સિવાય બીજું ન અડવું જોઈએ. જેને આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાની જીવોની વાણી છે એ પ્રમાણિક વાણી છે, તે પ્રમાણ કરવા યોગ્ય, વિશેષે કરીને માન્ય રાખવા યોગ્ય છે. બીજાની વાણી માન્ય રાખવા યોગ્ય નથી. એટલે ગમે તે પુસ્તક વાંચવા, જેમ ગમે તે ગમે તેને સાંભળવા જેવું એમ ન હોય, એમાં જેમ વિવેક રાખવો એમ ગમે તે પુસ્તક વાંચવા એમ પણ ન હોય, એમાં પણ વિવેક રાખવો જોઈએ એમ છે. એની મર્યાદા છે. એટલે તો ત્યાં સુધી એને નક્કી કરવું પડશે. એટલે તો અન્ય સંપ્રદાયની અંદર પણ ગ્રંથ રચના તો છે, ગુણ દોષની ચર્ચા છે, એનું લોજિક છે, ન્યાય, છતાં મર્યાદા કેમ બાંધી? કે આત્મજ્ઞાન થવાની સંભવિતતા ક્યાં છે અને આત્મજ્ઞાન ન થઈ શકે એવી પરિસ્થિતિ ક્યાં છે, એ બે વાત તો એને વિચારવી જ રહી ને. મારા એક મિત્ર હતા, એની એક એવો પ્રકૃતિ હતી કે બધે જ સાંભળવા જાવ, અને એવા અમુક પછી એવો એક સર્કલ હોય કે જે બધે જ એને મળે, એમાં એનું સ્થાન હોય. આપણે બધા એવા છીએ કે આપણે એકને પકડી નથી રાખતા, આપણે તો બધે જ જઈએ છીએ. આપણે જ્યાંથી સારું મળે ત્યાંથી લેવું છે. એકવાર ગામમાં ફાધર વાલે સાહેબ ક્રિશ્ચિયન પાદરી છે આવ્યા, ચાલો આપણે સાંભળવા જવું. ભલા માણસ અહીંયા હું સાંભળો? અરે બહુ સારી વાત કરે છે, તમે આવો તો ખરે, સાંભળો તો તમને ખબર પડે. અમે પણ એના પેટમાં કઈક બીજું પીડ્યું છે, પણ હું ભણતી, પણ એ તો માંસાહારી માણસ છે. ક્રિશ્ચન તો માણસ ખાય છે, જેના પેટમાં માછલા પીડ્યા હોય તમને બીજું હું સારું સાંભળાવી હતી. જેની બુદ્ધિમાં એ સંસ્કાર પણ ચોખ્ખો નથી, એ તમને કઈ જ્ઞાન આપી શકશે, તમને કઈ સદગુણ પ્રાપ્ત કરાવી શકશે. કોઈ વાત સારી કરે માટે બધે દોડવું, આ એક અભિપ્રાય એક એવો ઘડી નાખ્યો હોય છે કે આપણને આપણે જ્યાંથી સારું મળે ત્યાંથી લેવું. પણ ભાઈ, જ્યાંથી બધેથી સારું મળે એ પરિસ્થિતિ હોતી નથી. ઝેર ભેળવેલો દૂધપાક ખવાય નહીં, ખવાય ગળ્યો, પણ ગળ્યો લાગે છે અમને તો, અમને તો ગળ્યો જ લાગે છે. ખાધો ને બરાબર ગળ્યો હતો, પણ પછી દૂધપાકમાં ગળપણ સિવાય બીજું જોયું હું તમારે, મરી જવાય ભાઈ. અંદર ઝેર ભળી ગયું છે ને એ દૂધપાક ખાતા મૃત્યુ થાય. એટલે ક્યાં શું વાંચવું ને શું સાંભળવું એનો અવશ્ય વિવેક કરવો. એટલે તો કહ્યું હતું કે રામચંદ્રજી મોક્ષે ગયા છે. જૈન પુરાણ પ્રમાણે પણ રામચંદ્રજી તો મોક્ષે ગયા છે. પદ્મપુરાણ પદ્મપુરાણમાં છે, પદ્મપુરાણમાં રામચંદ્રજીની કથા છે. વૈષ્ણવોમાં જેમ રામાયણ છે, આ રામાયણ છે, ચરમ શરીરી હતા, તદભવ મોક્ષગામી હતા. એ લોકો અવતારમાં ઈશ્વરનો જ અવતાર માને છે. ઈશ્વર અવતાર લઈએ એ વાત બંધ બેસતી નથી. માતાની કુખે આવે જન્મ થાય એનો, એ વાત કોઈ સામાન્ય સંસારી પ્રાણી અને મોક્ષ થયેલા આત્માઓ વચ્ચેનો તફાવતને નહીં સમજ ન સમજે એવી વાત છે. તો એ ભગવાન થયા કે ન થયા, અરિયંત થયા અને સિદ્ધ થયા. નમો લોહે સર્વ સિદ્ધાણમ, એમાં એ આવી ગયા કે ન આવી ગયા? જેટલા સિદ્ધ થયા એમાં રામચંદ્રજીનો આત્મા આવે છે કે નથી આવે? તો પછી તમે એના મંદિરમાં કેમ જાતા નથી એમ કોઈનો દલીલ કરી શકે? તમારું પુરાણ કે છે કે અત્યારે વર્તમાનમાં સિદ્ધાત્મા છે. જેવા મહાવીર પરમાત્મા છે એવા જ રામચંદ્રજીના આત્મા ક્યાં છે? સિદ્ધાલયમાં કાંઈ બે વચ્ચે ફરક નથી, બિલકુલ ફરક નથી. વળી મહાવીર પરમાત્મા કરતા એમનો કાળ સિદ્ધાલયનો જૂનો છે. આ તો 2500 વર્ષ થયા, આપણે તો ઘણા વર્ષ થઈ ગયા. મુનિ સુવ્રતનાથ ભગવાનના 20મા તીર્થંકરના સમકાલીન હતા રામચંદ્રજી. તો ભાઈ જ્યાં ભગવાનના નામે પણ, જે ભગવાન થયા હોય એના નામે પણ જ્યાં ગ્રહિત મિથ્યાત્વ પોસાતું હોય ત્યાં જવા આવવાનો પ્રસંગ, માનવાનો પ્રસંગ, ધર્મની માન્યતાનો પ્રસંગ ગ્રહિત મિથ્યાત્વને પોષે. ગ્રહિત મિથ્યાત્વ તો મૂળ આમાંથી ઉભું થયું છે ને, વિકૃતિ થઈ ગઈ, અસલમાંથી વિકૃત થયું, એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. પછી લોકોએ સંપ્રદાય જુદા પાડ્યા એટલે પ્રતિબંધ કરી નાખ્યો, મર્યાદા બાંધી, કે જે પરંપરામાં સમ્યજ્ઞાની અને આત્મજ્ઞાની આત્માઓ હોય અને એના સાહિત્યની રચના હોય એમાંથી પર્યાપ્ત મળી રહે છે જીવને મુક્ત થવા માટે અને મોક્ષ માર્ગ પ્રાપ્તિ કરવા માટે, તો એને છોડીને બીજે પણ જવું ક્યાંક મળી જશે એમ સમજીને. પણ એને મૂળમાં પોતાનો આત્મા જ સ્વીકાર્યો નથી, શુદ્ધાત્માને જ સ્વીકાર્યો નથી, એ તને શું દેશે બીજું? ગુણનો ભંડાર જે આત્મા છે એનો તો નિષેધ છે, અને એનો એને અજ્ઞાન છે, અને અજ્ઞાનથી એનો એને નિષેધ છે. એ તને ગુણ, એને ગુણ નથી તો તને ગુણ ક્યાંથી એની વાણીમાંથી મળવાના હતા? આત્મગુણનો વિકાસ તો એને થયો નથી. એને જો આત્મગુણનો વિકાસ થયો નથી તો એની વાણીમાંથી તને આત્મગુણનો વિકાસ થાય એવું નિમિત્તત્વ પણ રહ્યું નથી. ક્યાંથી તને મળશે? મળવાનો કોઈ વાત રહેતી નથી. પણ બાહ્ય દ્રષ્ટિ જીવો બહારની વાતોથી ને બહારના ચિહ્નોથી ભ્રમમાં પડે છે, ભ્રમણા થાય છે કે અહીંયા પણ કઈક સારી વાત છે. સમજણ કરવા વાળાને આ મુદ્દો બહુ મહત્વનો વિષય સમજાવે છે. જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય, હૃદય પલટો થઈ જાય, અંતરમાં ઉથલ પાથલ થઈ જાય. શું કહે છે? કે જેને શ્રદ્ધા સવળી થાય એની વાત કોઈ જુદી છે એમ કહે છે. શ્રદ્ધા એમને એમ સવળી થઈ નથી. આત્માને જાણીને આત્માની શ્રદ્ધા કરી છે, એમને એમ અંધશ્રદ્ધાની આ વાત નથી. નીચે આંધળામાંથી દેખતો થાય, બીજી બીજી તે લીધી છે. આંધળામાંથી દેખતો થાય, અંતરની જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય. એની દિશાની તો આખી દિશા બદલાઈ જાય છે. દિશક દિશા, એમ દિશા ચોખ્ખો શબ્દ છે. શું કે છે, જેની જેને સાચી શ્રદ્ધા પ્રગટે તેનું આખું અંતર ફરી જાય. આખું અંતર ફરી જાય એટલે શું, પણ જેને શ્રદ્ધા આત્માની થાય, સાચી શ્રદ્ધા થાય એટલે જે સત્ય સ્વરૂપ એનું જે આત્મ તત્વ છે, ત્રિકાળ સત્ય જેવું છે એવું ભગવાનની દિવ્ય ધ્વનિમાં જેવું આત્મ સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જાહેર થયું છે, એવું જેને શ્રદ્ધામાં આવે તેનું આખું અંતર ફરી જાય એટલે એનું તમામ અંતરનું પરિણમન બદલી જાય. એનું અંતર ફરી જાય એમ કહ્યું, બહારમાં ફેરફાર થઈ જાય એમ નહીં. રોગી હોય તો નિરોગી થઈ જાય, નિર્ધન હોય તો શ્રીમંત થઈ જાય, ગરીબ નો ગરીબી એને ન રહે એમ નથી, એ વિષય નથી. એનું અંતર ફરી જાય છે એટલે અંતર પરિણમન એનું બદલી જાય છે. બાહ્યમાં બાહ્ય પરિણમન અને બહારના સંયોગો ભલે ફેરફાર વાળા એને ન દેખાય, પણ અંતર પરિણમન એનું આખું બદલાઈ જાય છે. અંતર અંતર ફરી જાય છે એટલે અંતર પરિણમન એનું બદલાઈ જાય છે, એનો આખો અભિપ્રાય બદલાઈ જાય છે. એના માટે એમ લીધું છે, હૃદય પલટો થઈ જાય છે. નથી કહેતા ડાકુગીરી કરે છે, એનો હૃદય પલટો બતાવે છે ને, એમાં એ શરણે આવ્યા છે અને હવે કોઈ પણ જીવનની અંદર કોઈ વાર પણ કોઈના ઉપર ડાકુગીરી ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી છે. પછી સામાન્ય માણસ જીવે છે એવું શહેરી જીવન જીવે છે, જંગલમાં રહીને લૂંટફાટનો ધંધો કરતા નથી. બહારમાં એને હૃદય પલટો થયો એમ કહેવામાં આવે છે, એટલે એ પ્રવૃત્તિ આખી છોડી દીધી, એને પરિણામમાં બદલી નાખી એ વિચાર નહી. એમ જેને વિપરીત શ્રદ્ધાનો પ્રકાર નહીં, વિપરીત જ્ઞાનનો પ્રકાર નહીં, વિપરીત શ્રદ્ધા નહીં અને વિપરીત જેનું જ્ઞાન નહીં, એ જ્ઞાન ને શ્રદ્ધા એનું અંતરંગ હૃદયગત પરિણમન છે. હૃદયનો અર્થ જ એ થાય છે, માણસ નથી કહેતા ભાઈ એનું હૃદય બીજું છે, ભલે તે ગમે તેમ કહે પણ તેનું હૃદય બીજું છે એમ કરીને અભિપ્રાય પકડે છે કે નહીં, અવળો કે સવળો. એમ જેનું શ્રદ્ધાન આત્મશ્રદ્ધાન થયું, જેને અંતરમાં આત્મશ્રદ્ધાન થયું તેનું અંતર પરિણમન ફરી જાય છે, તેનો હૃદય પલટો થઈ જાય છે, અંદરમાં ઉથલ પાથલ થઈ જાય અને મોટો ફેરફાર થઈ ગયો છે. પરિણામનો મુખ્ય પરિણામનો મુખ્ય વૃત્તિ છે એનો પ્રવાહ એનો અંતર્મુખ થઈ જાય છે, બાહ્ય વૃત્તિ ઉપર છલ્લી રહી જાય છે, પૂર્ણ થાય ને ન થાય ત્યાં સુધી. બાકી પરિણમન જાણે કે આખું વળી ગયું હોય, જે બાહ્ય પરિણમન છે એ બહુ અલ્પ છે, શેષ ભાગ છે એ ઘણો અલ્પ છે, એવી જેની પરિસ્થિતિ થાય છે એને શ્રદ્ધા થઈ એમ કહેવામાં આવે છે. શ્રદ્ધા થઈ એટલે શું, એ વિષય ઉપર ચર્ચા છે કે જે શ્રદ્ધા થતા એનું સિદ્ધ પદ પાકું થયું. નીચે લખે ને હવે ટૂંકા કાળે સિદ્ધ થયું, છૂટકો, જેના સિદ્ધ પદ નું રજીસ્ટ્રેશન થઈ ગયું, રજીસ્ટર ભગવાને સિક્કો મારી દીધો, અલ્પકાળમાં આ આત્મા સિદ્ધ થશે એવું શ્રદ્ધાનું સ્થાન છે. એ બહુ મહત્વનું છે કે જે મોક્ષ માર્ગમાં પ્રથમ જ થાય છે, પછી બીજું બધું થાય છે.
જય વિદ્રાગી દિગંબરી ધારમણો જય હો.